તારીખ 11/12/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 582 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 269.
અપેક્ષા બંધની જુદી જુદી છે, પણ આત્મવીર્ય પ્રવર્તાવવામાં કે સંકોચવામાં બહુ વિચાર કરવાની પ્રવર્તન ઘટે છે. સ્વસન્મુખનો પુરુષાર્થ હોય અને સ્વસન્મુખનો માને અને પુરુષાર્થ ઘણો કરે દ્રવ્ય કરી જાય. કેટલો પુરુષાર્થ કરે છે દ્રવ્યલિંગી થવાનો કર્યો છે, એથી વધારે પુરુષાર્થ સરળ થવા માટે જોઈએ. જેટલો દૂર ગયો છે એટલું નજીક આવવું કઠણ છે, મુશ્કેલ છે, એવી અપેક્ષા છે. કેમ કે આ પત્ર છે ભાવનગરના કુંવરજીભાઈ પ્રત્યે સંપ્રદાયમાં વિશેષતા છે. લોકો શરીરની પરવા કર્યા વિના પણ વ્રત તપ કરે છે. આજે પણ એવા જોવા મળે છે કે ભલે શરીર ગ્રસ્ત થઈ જાય અને તપ કરતા ભલે શરીરમાં રોગની ઉત્પત્તિ થાય, પણ તપ તો બરાબર કરવું. તે છે કે એ દિશામાં આત્મવીર્ય પ્રવર્તન છે બહિર્મુખ ભાવે, અથવા તો અધર્મને ધર્મ જાણીને, ધર્મ નથી તેને ધર્મ જાણીને પુરુષાર્થ કર્યો છે. પાછળ પડશે એટલે એટલું મથાળું બાંધી દીધું છે. વાત તો એટલી ખોલીને નથી લખી, પણ વિચિક્ષણ હોય તો એને એમ ખ્યાલ આવે કે કઈક કહેવા માગે છે. પુરુષાર્થની બાબતમાં પુરુષાર્થ કરવો એવું તો પુકારી પુકારીને લોકો કહે છે, પણ પુરુષાર્થ ન કરવો એવું કહેનારા પણ છે. આત્મવીર્ય પ્રવર્તા હોય એટલે પુરુષાર્થ કરવો, આત્મવીર્ય સંકોચવું એટલે પુરુષાર્થ ન કરવો, ન કરવાની વાત શું છે? અહીંયા દિશાનો વિષય છે કે સ્વરૂપ પ્રત્યે પુરુષાર્થ ગમે તેટલો થાય તે સંમત કરવા યોગ્ય છે, તે આદરવા યોગ્ય છે, આદરણીય છે. અને સ્વરૂપ પ્રત્યે પુરુષાર્થ સિવાયનો કોઈ પુરુષાર્થ વિચાર કરે, આંખો નીચેને જંપ લાવીશ નહીં અથવા મર્યાદા રાખી લેજો. કેમ કે કોઈ કાર્ય એવા હોય છે કે જ્યાં વ્યવહારે કર્તવ્ય હોય, તો વ્યવહારે કર્તવ્ય હોય એ તો પ્રાસંગિક વાત થઈ ગઈ, ઉદયપૂરતી વાત થઈ ગઈ. જેમ કે કોઈ ધાર્મિક ઉત્સવ છે, અનુસાર તો પ્રસંગ ઉત્પન્ન હોય છે, તો પણ જીવે એમાં પુરુષાર્થ કરવામાં, રસ લેવામાં મર્યાદા રાખે. આ માત્ર સ્વભાવ છે, મારી ભાવના પણ જીવમાર્ગ જીવંત કરતો, ત્રણેય કાળે જીવમાર્ગ જીવંત કરતો એ હું મારા ભાવનાને અનુસરીને આવડી આવ્યો છું. પરમાર્થ હિતોભૂત વ્યવહાર છે, વ્યવહાર પણ પરમાર્થ હિતોભૂત વ્યવહાર છે, તો પછી આ જીવે એમાં પ્રવર્તવાનું કાર્ય થાય તો એને વિચાર કરીને પ્રવર્તન, બહુ વિચાર કરીને પ્રવર્તન થતું છે. એટલે કે એના રસને એને શુભ વિકલ્પમાં અને શુભ રસની મર્યાદામાં પરિણમે. તો શાસ્ત્રમાં શુભ રસ મર્યાદિત રહે પરિણમે. એ આત્મકલ્યાણ સાક્ષાત છે એમ જાણીને પ્રવૃત્તિનો અને કેમ કે સાક્ષાત આત્મકલ્યાણ નથી. શુભેચ્છા સંપન્ન નાય કુંવર ભી આનંદ પ્રત્યે શ્રી ભાવનગર વિશેષ વિનંતી કે તમારું મુખ્યનું સત્સંગ એ પ્રાપ્ત થયું છે તે તરફ આવવા સંબંધીમાં નીચે પ્રમાણે સ્થિતિ છે. લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો અનુભવ છે. લોકોને શંકા પડે અંદેશો એટલે
શંકા
પડે. ધાર્મિક પુરુષ તરીકેની અમારી જે આગ્રહ છે એમાં કોઈ મહાન ધર્માત્મા છે એવું પ્રસિદ્ધ થઈ ગયું છે અને આ બાજુ આવીએ ત્યારે લોકોને એમ કહે કે આપો સાધારણ માણસ છે, પાઘડી પહેરી છે, કેસ નાખ્યો છે, કોટ પહેર્યો છે, કેસ નાખ્યો છે, બૂટ પહેર્યા છે, ધર્મને તો મોટી મોટી વાત કરે છે. પછી શું કે ધર્મને તો મોટી મોટી વાત કરે છે. ત્યાગ તો કઈ દેખાતો નથી. આપના સાધુ જુઓ કેટલો ત્યાગ કરે. લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે અને તેવા વ્યવહાર તેવા વ્યવહાર સાથે વ્યવહાર હોય અને સાથે સાથે બળવાન નવગ્રંથ પુરુષ જેવો ઉપદેશ કરવો. આરંભને પરિગ્રહ છોડવા જેવા છે એ વાત કુંવરજીભાઈ કરે છે. તેવા વ્યવહાર સાથે બળવાન નિર્ગ્રંથ પુરુષ જેવો ઉપદેશ કરવો એ માર્ગનો વિરોધ કરવા જેવું છે. વિરોધાભાસ ઉત્પન્ન થાય છે માર્ગમાં સ્વરૂપ વિચારે એના જેવા એટલે બળતા કોઈને વિરોધ થાય, સાધુઓને વિરોધ થાય, ગામમાં આવે એટલે મોટું કોઈ ત્યાં જાય, સાધુને ખબર પડે મારા મુખ્ય મુખ્ય ભક્તો ત્યાં ગયા હતા, આજે એને પરિણામ બગડી જાય ત્યાં શું છે. કવિ કોઈવા ઘણા હોય છે ગામમાં, કવિ તરીકે પછા કઈ નાની તરીકે ન સમજો છે, કવિ તરીકે એવા બીજા કારણોનું સુવિચાર સ્વરૂપ વિચારો ઘણું કરે. લોકોને અંદેશાનો હેતુ થાય તેવા પ્રસંગમાં મારું આગમન થતું નથી એટલે પોતાને એ બાજુનો વિકલ્પ આવે છે કે મારે શા માટે જવું, શું જરૂર છે, શું પ્રયોજન છે. હું તો સમાજને પોતા પ્રત્યે પરિચય વધારીને આકર્ષિત કરવો છે, ન તો જ્યાં ત્યાં જઈને ટોળા ભેગા કરવા છે, ન તો કોઈ સંપ્રદાયના સાધુઓ કે મુખિયાઓ સાથે કઈ માથાકૂટમાં ઉતરવું છે. મારે કોઈ પ્રયોજન નથી એવું કાર્ય કરવાનું કે આ વાત ઊભી થાય. એટલે પોતાને આવવું થતું નથી, આવવાનો વિકલ્પ પણ નિષેધ થાય છે. મારે નથી જવું. વખતે ક્યારેક કોઈ સમાગમમાં આવે છે અને કઈ સ્વાભાવિક કહેવા કરવાનું થાય છે અમારા સમાગમમાં ક્યારેક ક્યારેક કોઈ કોઈ આવે છે, અને એવા પ્રસંગમાં કહેવાનું પણ સ્વાભાવિક રીતે થાય છે. તમને ચર્ચા વાતચીત ચાલે છે, જેવો જીવ હોય એવી કોઈ બે વાત થાય પણ છે, એમાં પણ ચિત્તની ઈચ્છા પ્રવૃત્તિ થતી નથી. તો પણ એવી કહેલી વખતે પણ અમારું મન છે એ આગળ વધતું નથી, પાછું પડે છે. જૂઠું કહેવાની ઈચ્છા હોય એટલા વિકલ્પ આવતા નથી, એટલી પ્રવૃત્તિ થતી નથી. હવે પોતાનો દોષ જોવે છે, જો આની મહાનતા છે કે પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી, ત્યારે કેમ અહીંયા આવી ગયા છે? અવિચારી પ્રવૃત્તિ કરી છે. અમે પણ ભૂતકાળમાં અવિચારી પ્રવૃત્તિ કરી દીધી છે, નહીતર અમારો આત્મા વિતરાગતાનો પુકાર કરે છે અંદરથી, અને આ રાગના કાર્યમાં ઉદય વર્તે છે. એક ટકો પણ ઈચ્છા નથી અને કરવું પડે છે, કેમ કે પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી. તેથી આવા વ્યવહારનો ઉદય પ્રાપ્ત થયો છે, એ કારણે આ ઉદય આવ્યો છે, એ અમારા જ અવિચારી પરિણામનું ફળ છે. કેમ કે જે તે સંયોગો છે, જીવ કાંઈ મફતનો આવતો નથી, નાખે દોષ બીજાને માથે, આ અમારે આવા છે ને, આ આવા છે ને, અમારા તો બધા આવા છે, ઘરમાં આવા છે, સમાજમાં આવા છે, ઘરે આવા છે. ભાઈ, એવાની વચમાં તું ક્યાંથી? એ જીવાને તેવા જે છે તે, પણ એ જીવા તેવાને વચમાં તું ક્યાંથી આવી ગયો? તારા પૂર્વક્રમ ના ઉદય આવ્યો છો, કોઈના પૂર્વક્રમ ના ઉદય આવ્યો
નથી.
પોતાનો દોષ
ફલાણા
આવે છે, ફલાણા આવે છે, પોતાનો દોષ. કેમ કે માણસ ચોથા કાળમાં આવા વિષમ કાળની અંદર, આવા વિષમ ક્ષેત્રોની અંદર પોતાના પૂર્વક્રમ ના સ્થળે આવ્યો છે, જે કુટુંબ વચ્ચે આવ્યો છે, જે બીજા જીવોના સમાગમ વચ્ચે આવ્યો છે, જે તે પ્રકારના બીજા સંયોગો વચ્ચે આવ્યો છે, એ બધું પોતાના પૂર્વકર્મને કારણે છે. બીજાનો કોઈનો એમાં દોષ નથી.
આવા વિચારો વર્તમાનમાં જ હળવો થાય. આ વાત એવી વિચારો છે કે વર્તમાનમાં જ ઘણું હળવો થઈ
જાય, એકદમ હળવો થઈ જાય. એને કાંઈ પણ પ્રતિકૂળતા ધાર્મિક કે વ્યવહારિક ઉત્પન્ન થાય તો સામાના ઉપર દ્વેષ ના આવે, પોતે પરિણામ કર્યા, કર્મ બંધાઈ ગયું, બંધાઈ ગયું નહી, એમાં ફેરફાર થાય પહેલા તો ઉદયમાં પણ આવી ગયું, આવ્યા પછી તો અમસ્ત ફેરફાર માટે મેં અન્યાય નથી કર્યો. એ તો રાગદ્વેષમાં તો શું છે કે અમસ્ત રીતે સંતુલન રહેવું એ કઠિન વાત છે. સંતોષપણ તો જ્ઞાન રાખે, રાગ કે દ્વેષ નહીં રાખી શકે, તો એ બધું જુકેલા પરિણામ છે. ત્યારે જ્ઞાનમાંથી આવ્યું એ પુખે છે કે આ જીવે પ્રવૃત્તિ કરી છે, પૂર્વે વિચાર પણ પ્રવૃત્તિ કરી છે, બીજું કારણ નથી, બીજા કોઈ નું કારણ
નથી.
ખરેખર તો દોષ કર્યો પછી બચાવ કરવાનો ક્યાં પ્રશ્ન છે? પોતે દોષ કર્યો છે પછી બચાવ કરવાનો ક્યાં પ્રશ્ન છે? કરે છે, કર્યો છે, પોતે એકરાર કરે છે, સ્વીકાર કરી લે છે, દોષ મેં કર્યો, મારા દોષના ફળ હું ભોગવું છું, અને એ વાતમાં બીજા ઉપર કઈ મારે કહેવાનું રહેતું નિબંધ કરેલા બંધન કરેલા કર્મ નો ઉદય આવ્યો છે ત્યારે બંધાણ છે, પછી ઉદય આવ્યો છે, એ તો ત્રીજા તબક્કાની વાત છે.
એવી પવિત્રતા છે
એકદમ. કેટલા કારણોસર આવતો નથી, અને જે કારણો છે એમાં બીજા કોઈનો વાત નથી, મારા પોતાનો વાત છે. જે કારણો છે હું નથી આવતો, આવવાની મારી ઈચ્છા નથી, એનું કારણ હું પોતે છું, બીજું કોઈ એનું કારણ નથી. તો શું કરે ભાઈ, મારો ત્યાં વિરોધ થાય છે, મારો ત્યાં અપમાન થાય છે, માટે મારે ત્યાં આવવો નથી. તારો વિરોધ થાય છે, તારો અપમાન થાય છે, એ કઈ મફત થતું નથી. એવા જેવો ભલે એ દોષિત જેવો છે, કોઈ ન્યાયશ્રે વર્તતા નથી, એ વાત પણ સાચી છે, પણ પોતાનો દ્રષ્ટિકોણ શું? મારો દ્રષ્ટિકોણ એ છે કે મેં વિચાર કરીને પ્રવૃત્તિ કરી છે, એનો આ ઉદય ચાલે છે,
આ સદવિચાર છે,
આ વિવેક છે, અને આ સદવિચાર છે. હું સમજવાનું મહાપુરુષના જીવંત ચારિત્રનો આ વિષય છે. આ શુદ્ધ કથાનું યોગ જ છે, સદબુદ્ધિની કથા જ છે, પોતાની જીવનની કથા જ છે. વિચાર કરે તો બધો ખ્યાલ આવે,
સામૂહિક રીતે આવે એ પાપ ના પરિણામ કર્યા છે, કેવી જાતના કઈ
પ્રકાર બધો ખ્યાલ આવે, જેટલી વિચાર શક્તિ આવે ખ્યાલ, જેવું કર્મનું ફળ છે એને અનુસરીને થયેલા પરિણામ છે. જેમ કે કોઈ જીવને દેવ ગુરુ શાસ્ત્ર સમીપ આવતા કોઈ રોકે છે, સત્પુરુષને સમીપ આવતા કોઈ રોકે છે, તો રોકે છે અથવા એને રોકાવવું પડે છે કે જે પોતાને એવા કાર્યોમાં ફસાયેલું રહેવું પડે છે કે પોતાની ઈચ્છા છે છતાં નથી જઈ શકતો. અંતરાય થયો, અંતરાય ના ઉદય હોય, કેમ કે પોતે અંતરાય એવો નાખ્યો છે. જયારે પોતાની અંતરાય નો ઉદય છે એનો અર્થ શું છે? પોતે પણ અંતરાયો, અંતરાયના પરિણામ કર્યા છે. દેવગુરુ શાસ્ત્રો પ્રત્યે જવામાં, કોઈને જવામાં, પોતાને જવામાં પોતે અંતરાયના પરિણામ કર્યા છે, પોતે અંતરાયના પરિણામ કરે તો પોતાને અંતરાય ભોગવવો પડે, સીધો વાત છે. પછી જેવા પ્રકારે પરિણામ કર્યા હોય એવો ઉદય, આ સીધી વાત છે.
પોતે અંતરાયના પરિણામ કર્યા હોય તો આ દિગંબર ધર્મમાં જવું કેમ?
અનેક જાતના પરિણામ કર્યા છે ને, અંતરાય ને કર્યા છે અને વગર અંતરાય ને કર્યા છે, વેગ કર્યા છે, પરિણામ ના ક્યાં ઠેકાણા છે? ગુરુશાસ્ત્ર ની પૂજા કરે, ભગવાન ની પૂજા કરવા દેશે, પાછો અરિયંત પ્રતિમા નો પ્રતિષ્ઠા નો વિષય આવે તો પાછો લોકદાપણ કરે ને નિષેધ કરે કે આમ ન થાય. પણ તને ક્યાં ખબર પડી? તારા જ્ઞાન કેટલું, તારા સમજણ કેટલી? પાછું પાછું પૂજા કરવા દેશે મંદિર માં, પૌષ તીર્થમ કરે ના માનો, ભાગવત તીર્થમ કરે ન માનો. મિશ્ર પરિણામો બંધાય છે, ઉદય પણ એની જાતના આવે છે. અંતરાય થાય, અંતરાય ન થાય, અંતરાય થાય, અંતરાય ન થાય, બધું થાય. એમ એવા જેમ કે પ્રશ્ન એવો છે કે એક માણસને ઘણી સંપત્તિ થઈ ગઈ, ગરીબ ગ્રહણમાંથી પુણ્યનો ઉદય આવ્યો, પુણ્યનો ઉદય આવ્યો પછી માત્ર શું કરવા પડ્યું? ડાક્ટર રોટલી ખાવાની ના પાડે છે, ખાવી હોય તો દવા ખા, ઇન્જેક્શન ખા, બાકી ખાવાનું બધું ના છે, બીજું ખાવાનું બધું ના પાડીએ છીએ. તમે પ્રશ્ન કરે કે હું તો એટલું બધું કર્યું હતું, એ બધા મિશ્ર ઉદય હોય છે. કોઈ પડખેથી પુણ્ય, કોઈ પડખેથી પાપના, પૂરા પુણ્ય ઉદય ને પૂરા પાપના ઉદય કોઈને હોતા નથી. એક માણસ હોસ્પિટલમાં દાખલ થયો, હોસ્પિટલની અંદર દર્દી ગણી રહી છે, એક જણને સ્પેશિયલ રૂમ મળે છે, બીજાને વોર્ડમાં જગ્યા મળે છે, અને ત્રીજાને બહાર કહે છે લોબીમાં આને નાખો ત્યારે ત્યાં જગ્યા નથી. હવે જે વોર્ડમાં આવ્યો એનો પુણ્ય ઉદય કે પાપનો ઉદય કયો નક્કી કરો, શું નક્કી કરશો?
પુણ્યનો છે.
સ્પેશિયલ રૂમ વાળા ઉપર એનું ધ્યાન જાય તો શું કરે?
નુકસાન
એના ઉપર ધ્યાન જાય તો કે આપણો પુણ્ય ઉદય જો એને જગ્યા ન મળી આપણને મળી ગયું, થોડી લાગબોલ હતી ને, લાગબોલ નહોતી, એ જાતનો પુણ્ય ઉદય હતો. પણ એ જ માણસ સ્પેશિયલ રૂમ વાળાને ધ્યાન જોયું ત્યારે એમ થાય છે કે આપણો પાપનો ઉદય જો એને કેવી સગવડ પડે છે. ડાક્ટર પણ સ્પેશિયલ ત્યાં ગાડી વાળો કઈ ગયું નો ઉદય છે, ક્યાંથી જોવું છે એના ઉપર આધાર છે. આવા બધા પ્રકારો કઈક જાતના પ્રકાર છે. આમાં એ એમ બતાવે છે કે પોતે જેવા પરિણામ કર્યા છે એવું ભાવ આવે છે, સિદ્ધિ વાત આ છે.
ભૂતકાળનો મતલબ ભૂતકાળનો ધર્મ ને સેવન પણ કર્યું છે અને ધર્મ નો વિરોધ પણ કર્યો
છે. ઓક્ષના એ વિરોધ પણ કર્યો છે અને ઓક્ષના એ ધર્મ પણ કર્યો છે. કેટલાક ધર્મના પ્રસંગો પણ મળે છે, કેટલાક ધર્મના પ્રસંગોમાં પોતાની ઈચ્છા હોય તો પણ ક્યાંક ને ક્યાંક અંતરાય આવે છે, એ પ્રકાર બને છે.
અત્યારે જેમ મને તો સત્પુરુષનું ગુણગાન પણ કરે અને સત્પુરુષની વાત પણ ના માને,
હા બે કરે, દર્શન કરવા આવે, વંદન કરે. એમમાં એ કહે છે એમનો મને પાપ લાગે છે, એમ એ કરે ઠેકાણું ક્યાં છે? જીવના પરિણામનું કોઈ ઠેકાણું નથી. છે બાળક જેવું છે, એક ને એક રમકડાની ઘડી ઘા પડે છે, પૂરી પાછું દાળ કરીને ફેંકે. જે રમકડા માટે કુંજીઓ પીયો હોય એ પછી રમતા રમતા ઘા કરે. પેલા તો આ કુંજીઓ કરીને માગી દીધું રમકડું, તો કે ના હવે નથી જોતો. આ ઠેકાણું નથી, જીવના પરિણામનું કોઈ કેમ કે એને વિવેક જાય ગયો નથી. ધર્મનું મૂળ જે વિવેક, એ વિવેકમાં આવ્યો નથી. વિવેકની ભૂમિકામાં નથી આવ્યો, એ ધર્મની ભૂમિકામાં તો આવી શકે. મૂળ વાત વિવેકની છે. જીવની યોગ્યતા અને સામે પ્રસંગ, એના ઉપર એના ન્યાય કરવો પડે.
જ્યાં કઈ અપમાન થતું હોય તેમ વિચારવું જોઈએ કે અમારો પૂર્વ કૃત અપરાધ છે, શાંતિ રહી જાય, વર્તમાનમાં થોડો દ્વેષ
થાય,
એવી રીતે લેવું જોઈએ.
હા, એ બરાબર છે. માન કરે તો સમજે કે ઉદય મારો છે, મેં પણ કોઈનું અપમાન કર્યું છે એટલે મારું અપમાન થાય છે. અત્યારે મેં કોઈનું અપમાન ખરેખર કર્યું છે એના કયો અત્યારે ઉદયમાં આવ્યો છે. અપમાન કરે છે એ ન્યાયસર ખોટું હોય તો પણ ખરેખર પરિસ્થિતિ આ છે, અને ત્યાં સંભાળ રાખે ઘણી સારી વાત છે. ત્યાં સંભાળ રાખે તો ઘણી સારી વાત
છે. ઘણો સુંદર માર્ગ છે, ઘણો સુંદર માર્ગ છે.
અપમાન કરીને સહન ન કરી શકે એવી પરિસ્થિતિ હોય ત્યાં સંભાવ રાખવો તો પુરુષાર્થ માંગે છે. એ કોઈ સામાન્ય સાધારણનું કામ નથી, પુરુષાર્થ સાધારણ પુરુષાર્થનો વિષય છે. એ વાત બંધાય, એ વાત બંધાય. જે પ્રસંગને અનુસરીને જેવા પરિણામ કર્યા હોય એવા જ કર્મ બનતા એ વધુ
એટલે અત્યારે અપમાન જે નિષેધ આવે મારું અપમાન ન થવું જોઈએ. આ પરિણામ પોતે અપમાન ભવિષ્યમાં અપમાન મળવાના પરિણામ થઈ ગયા
છે એમ જ છે. અસાતા ન જોઈએ તો અસાતા બંધાય, સાતા જોઈએ તો પણ અસાતા બંધાય. જો એક જ વાત છે તો અસાતા ન જોઈએ, સાતા જોઈએ, પ્રતિકૂળતા ન જોઈએ, અનુકૂળતા જોઈએ, બે પ્રતિકૂળતા આવવાનું જ કારણ છે.
ઘણી ગાન પણ કરે છે,
પ્રતિકૂળતા ન જોઈએ એ પણ પ્રતિકૂળતાના માત્ર છે, અને અનુકૂળતા જોઈએ એ પણ પ્રતિકૂળતાના જ માત્ર છે. ચક્કર ચાલે છે, જૂનો ઉદય છે, નવો બાંધે છે. કા શુભ નો ઉદય હોય, કા શુભ નો ઉદય, ત્રીજી તો કોઈ વિભાગ નથી પ્રકૃતિમાં. શુભાશુભ પ્રકૃતિના ત્રીજો વિભાગ નથી, પછી બધા એના પિતા વિભાગમાં જાય છે. તો શુભનો ઉદય વખતે શુભનો રસ ચડે છે, અને અશુભના ઉદય વખતે એનો ખેદનો રસ ચડે છે, અને બે વખતે જે વિશેષ કર્મો બધા આવે છે. સંસારનો ચક્ર છે એ કર્મથી છૂટીને મોક્ષ થવાનું બનતું નથી. માટે વિવેકી જીવ એ વિચારે છે કે ઉદય ભલે ગમે આવ્યો, એના મૂળને છેદનું છે, એનું મૂળ તો શુભાશુભ પરિણામ છે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ પ્રભાવ, છેલ્લા શુભાશુભને છેદનું છે. પૂર્વી યથાસ્થિત વિચાર કર્યા વિના એટલે અવિચારીપણે પોતાના જીવે પ્રવૃત્તિ કરી તેથી આવા વ્યવહારનો ઉદય પ્રાપ્ત થયો છે. જાણે છે ને, લખે છે આપણે, જેથી ઘણી વાર ચિત્તમાં શોચ રહે છે, ઘણી વાર ચિત્તમાં શોચ રહે છે. યથાસ્થિત સંપ્રેરણ ઘટે છે, મનો કરી તેવી પ્રવૃત્તિ રહે છે, અને તેમાં પણ સંભાવ કરવા સુધીની દશા આવી છે, એટલે સંપરિણામે એ વેદીએ છીએ. જે ઉદય છે એના પ્રત્યે દ્વેષ કરતા નથી, ઉદય ગમે એવો નથી. જે ઉદયમાં ફસાના છે એ ઉદયમાં રૂચતું નથી, પણ છતાં દ્વેષ નથી કરતા, સમ પરિણામે વેદીએ છીએ, અમારા કરેલા કર્મ છે. એટલે ભિન્ન પડીને નાતા ભાવમાં રહીને એ પ્રસંગ અનુભવી લઈએ છીએ. એ જે ભિન્ન પડે છે અને જ્ઞાનમય પણ જે પોતાની દશાના સમ પરિણામે રહે છે, એ કોઈ અલૌકિક દશા છે. જ્ઞાને પુરુષની મનોવચન કાયાની ચેષ્ટા જોવી અને એમાં એના હૃદયને જોવું, એટલે શું નાને પુરુષને મન વચન ની ચેષ્ટામાં એના રહસ્યને પકડવું, એટલે પ્રશ્ન કર્યો કે એ મનવચન કાયા ઉત્તર એમ મેળવતા કે એ મનવચન કાયાની પ્રવૃત્તિ પર દ્રવ્યાશ્રિત જ્ઞાની દેખાય ત્યારે પણ એમને સ્વરૂપનો અનુસંધાન છૂટતો નથી, આ એ સત્પુરુષના પરિણામનું રહસ્ય છે. સરસ વાત છે. તો એ જોનારને અવશ્ય આત્માર્થની સિદ્ધિ થાય. આ એ તત્વનું જ્ઞાન કરવાનું ફળ છે. એમાંથી આત્માર્થ કેમ કરવો, એ પોતાની અંદરમાં એની રીત આવડે, નહીતર અનાદિથી એ નથી આવ્યું, બાકી બધું આવેલું છે. શાસ્ત્રો 11 અને 9 પૂર્વ સુધી આવડી ગયો છે, કઈ નહીં આવડે ક્રિયામાં બાકી રાખ્યું નથી, પણ એક આત્માર્થ નથી આવ્યો, એટલા માટે એવી વાત છે. એની પાછળ કહ્યું છે આમાં એના પદમાં પણ એ વાત આવશે, સમજાશે તમને ઉત્તમ આત્માર્થ. એક પદ આવે છે એ રીતે જો તમને મૂળ માર્ગ સમજાશે તો તમને ઉત્તમ આત્માર્થ સમજાશે.
જ્ઞાનીની ઓળખાણ માટે જ્ઞાનીનું સ્વરૂપ અનુસંધાન જોવાનો પ્રયત્ન કરો.
એ જો જોતા આવડે તો પોતાની અંદરમાં આત્માર્થની ક્રિયા આવડી જાય, જેનાથી અજાણ્યો આવ્યો છે. એનાથી આત્માર્થ જ નથી સાહેબ, એટલે તો એમને પણ નહીં અનંતતા છે, પણ સૌથી મોટો નહીં આત્માર્થ થાય તે છે. એક જ નહીં છે અમારે તો, બીજો નહીં અમારી પાસે નથી, અથવા બધાની એક નહીં સામાન્ય છે અમારી પાસે, સરળ છે કે કોઈ પણ નહીંમાં એ ન્યાય ને એ નહીં અમારાથી છૂટતો નથી. આમાં છે બીજું છે એમના પત્રોમાંથી, નહીં અનંતતા છે પણ આત્માર્થ એક જ સાચો નહીં છે.
સાતસો ઉપર
છે. મને આત્મકૃષ્ણ વિશેષ થવા પ્રસન્નપણામાં લક્ષ રહ્યા કરે છે. અત્યારે આત્મસ્થિરતા છે, વિશેષ સ્થિર થવા માટે અમારું લક્ષ્ય પ્રસંગ પ્રસંગ થઈ જવામાં છે. આ વેપાર આદેથી છૂટા થઈને એકાંતમાં બી જવું એવું અમારું લક્ષ્ય છે. એટલે આત્મદર્શન વિશેષ થવા, સ્થિર થવા માટે આ હેતુ છે. પ્રસંગ થવાનો પણ આ હેતુ છે કે વિશેષ સ્થિર થવા. અસંગપણાના લક્ષ્ય રહ્યા કરે છે. આ વ્યાપારાદી વ્યવહારથી જે જે સંગ થાય છે એમાં ઘણું કરી અસંગ પરિણામગત પ્રવૃત્તિ થાય છે. લક્ષ્ય સંગતાનું થાય ને એટલે ચિત્ત ક્યાંય ચોંટતો નથી. સંગ થાય છે અનેક જીવન, પણ અમારી જે પ્રવૃત્તિ છે અને પરિણામ છે એ અસંગપણાગત થાય છે. નિરસપણે
ઉદ્દેશ્ય લગભગ 11માં ત્રીજા પેજ પર ચોથા પેજ બે સાત હે સાત ને સાત ને હિન્દી છે. ત્રીજા ચોથા પેજ પર 11માં પેરાગ્રાફ પેરાગ્રાફ ને તીન ચાર પેજ
પછી પાને વચ્ચે થી નીચે છે. સાત ને અથવા અનંત ને છે તે બધા એક આત્મા છે. અને આત્મા તે જ એક ખરો નય છે, એક જ સાચો નય છે. બાકી બધા આગમમાં જાય છે. નય વિક્ષા બધી આગમમાં જાય છે. આત્મા છે તે અધ્યાત્મમાં જાય છે. મિત્ર તમ કે વતન મન સર્વ 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 આગમ કે નય ધારી જઈએ. મત મન મારી તો ધારણ કર્યા છે તો કે નહીં આત્મા છે જ ખરો નય છે. નય સાત સપ્ત ભંગીના સાત નહીં લ્યો અનંતા નહીં લ્યો. નયનો પરમાર્થ જીવથી નીકળે તો ફળ થાય, છેવટે ઉપશમ ભાવ આવે તો ફળ થાય, એ તો જીવને નયનું જ્ઞાન ઝાડ રૂપ થઈ પડે છે. મૂંચવા છે આ નહીં થયા ને વળી આ નહીં થયા આ વાદ એમાંથી ઉભા થાય છે. કે પર્યાય ને દ્રવ્યથી મેથી કહે તો એને બેસે નહીં. દ્રવ દ્રષ્ટિ કરાવવા માટે એને વાત સમજાવી હોય સમજાવી હોય. હવે પર્યાય નો વિષય દ્રવ્યથી મેથી સ્થાપે ત્યારે એને એમ થાય કે આ પર્યાય શું કરવાનું કે છે. આપણે તો દ્રવ નું કામ છે, પર્યાય નું કામ નથી. સમાધાન થાય જાળ લાગે આ તો બધું ગૂંચવણમાં પડાયું છે. જાળમાં તો ગૂંચવણ જ થાય એવું છે, બીજું કઈ થાય એવું નથી. નહીં તો જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે છે અને તે જ અહંકાર વધવાનું કારણ છે. અથવા એ નયનું જ્ઞાન જીવને અહંકાર વધવાનું કારણ છે. મળી ગયું છે ભાઈ સત્પુરુષ ના આશરે ઝાડ કરે આ ઝાડ સત્પુરુષ ના આશરે કરે. તે સરસ પ્રકારમાં વાત કરે છે. કે જ્ઞાન ના સંચેતન થી જ્ઞાન અતિ શુદ્ધ 224 સંચેતન તો પર્યાય છે. તો કે દ્રવ્યાર્થી જ નહીંથી તે દ્રવ્ય છે, પર્યાય પણ દ્રવ્યાર્થી જ નહીંથી દ્રવ્ય છે. જે જ્ઞાન નું સંકેતન છે એ દ્રવ્યાર્થી જ નહીંથી જોવામાં આવે તો તે દ્રવ્યનું અનુભવન છે, દ્રવ્યના અનુભવન સ્વરૂપ છે. એ છે ચાર અને ચૌદ યુગમાં હંમેશા થયેલા છે. જ્ઞાન માત્ર નું અનુભવન, અનુભવન તો પર્યાયમાં થાય ને, જ્ઞાન માત્ર નું અનુભવન તે દ્રવ્યના અનુભવન સ્વરૂપ છે, એવી ભાષા આવી છે આચાર્ય. સમયસર પૂરું કરતા કરતા એ ચાલી ગઈ છે. દર્શન જ્ઞાન માં પ્રવૃત્ત પરિણામ પરિણતિ માત્ર, શુદ્ધ જ્ઞાન જ એક છે એવું જે નિર્મળ અનુભવન તે પરમાર્થ છે. એવું નિર્મળ અનુભવન તે પરમાર્થ છે. નિર્મળ અનુભવન તો પર્યાય નથી. હવે કારણ કે શું કરવાનું પરમાર્થ છે એમ કે છે, કેમ કે દ્રવ્યતા એમ આવી ને પ્રશ્ન એવું છે, આમાં દ્રવ્યની વાત શું આવી? કારણ કે તે અનુભવ પોતે શુદ્ધ દ્રવ્યના અનુભવ સ્વરૂપ હોવાથી પરમાત્મા છે. પરમાત્મા છે કે શુદ્ધ દ્રવ્ય અનુભવ સ્વરૂપ છે, આમ કોણ દ્રવ્યમાં કેવું છે? દ્રવ્યમાં કઈ મેદન આવે છે? અનુભવ તો પર્યાયમાં જ આવે. પછી સિદ્ધ દશા હોય કે સાધન દશા હોય, પણ એ દ્રવ્યના અનુભવ સ્વરૂપ છે. તો ત્યાં માત્ર પર્યાય પણ એ અનુભવનને નથી જોવાતો, પણ દ્રવ્યાર્થી જ નહીંથી જોવાય છે કે દ્રવ્યના અનુભવ સ્વરૂપ છે, એને નહીં બીજો પકડે છે. પ્રવચન મલાડ માં છેલ્લે છે, એકાવન જન્મ જયંતિ વખતે બહુ સારું આવ્યું. પછી મલાડ પછી પ્રવચનો બંધ થઈ ગયા, ગુરુદેવની કરુણા ઘણી હતી. ઉત્સવ છે, પ્રવચન ચાલશે, એમાં 20મો બુદ્ધ નું પ્રવચન હતું. દ્રવ્યથી નહીં આલિંગિત, પર્યાય તો પર્યાય સ્વતંત્ર સત છે એમ કેમ છે ને, એ એક સ્વતંત્ર સત છે. નહીં આલિંગિત પર્યાય, દ્રવ્યથી નહીં અલિંગિત પર્યાય તે આત્મા છે એમ કહે, શુદ્ધ પર્યાયની વાત છે. તો ત્યાં શું કહેવું છે? ત્યાં તો પ્રવચન કરતા તો પહેલું વહેલું સાંભળ્યું, ગુરુદેવના શ્રી મુખે તે એ વાત પહેલી વહેલી સાંભળી છે કે આયા દ્રવ્યને ગૌણ કર્યું છે આચાર્ય મહારાજે. આ વિશ્વમાં બોલમાં દ્રવ્યને ગૌણ કર્યું છે, પર્યાયનું વેદન છે, વેદન અપેક્ષા એ વેદન મુખ્ય છે, એને તું ગૌણ કરતે ન ચાલે એવી ભાષા આવી છે. એને તું ગૌણ કરતે નહીં ચાલે એમ કે છે. વેદન ક્યાં જાય તો એની મુખ્યતા કરવા માટે એમ કોઈ આચાર કરે કે એ જ એ જ આત્મા છે, શુદ્ધ પર્યાય તે જ આત્મા છે. અનુભવ પ્રકાશના પ્રવચનોમાં 733માં તમારું કે શુદ્ધ સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. અનુભવ પ્રકાશ સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. આશા ના શબ્દો સાદા છે પણ રહસ્ય બહુ છે. કેમ કે આ જીવે જ્ઞાનમાં સ્વપણ કર્યું નથી. જ્ઞાનમાં સ્વપણ કરે એટલે પર્યાય માત્ર નું ઉદાહરણ નથી રહેતું, એ સ્વતે દ્રઢ છે. ખરેખર તો બ્રહ્મમાં અનંત જ્ઞાન છે ને અનંત દર્શન છે ને અનંત ચતુષ્ટય છે ને અનંત સામર્થ છે ને એ કોઈ વિકલ્પ નથી કરવા પડતા. ત્યાં જ્ઞાન ને સ્વપ્ન અનુભવતા દ્રવ નો વિકલ્પ કર્યા વગર દ્રવ નું અવલંબન રહે છે, માટે પરમાર્થ છે. એ જ્ઞાન નું નિર્મળ અનુભવન તે પરમાર્થ છે. કેમ કે તે જ્ઞાન નું તે દ્રવ નું અનુભવન છે. પણ દ્રવ નું અનુભવન દ્રવ્યાથી જ્ઞેય કહેવામાં આવે છે ને તે યથાર્થ છે. નયમાં ગૂંચવાઈ જાય છે, શબ્દ નયમાં ગૂંચવાય છે. નયમાં એટલે શબ્દ નયમાં ગૂંચવાઈ જાય છે.
ગમે તે નય નું કથન આવે આમાં તો પરમાર્થ
પરમાર્થ જ નીકળે છે. દરેક નયમાં પરમાર્થ રહેલો હોવાથી પરમાર્થ નીકળે છે. એટલું ઉપદેશ છે એમાં કહ્યું નહીં કે દરેક નયમાં ખૂબ આત્માર્થ એક નખરો નય છે, એ જ સાધ્ય રાખો. બાકી બધી વાત તો જુદા જુદા પડખાની છે. બાકી એક વાત બધા એમાં સહન છે કે આત્માર્થ સિવાય કોઈ નહીં સાચો નહીં જૂઠો છે, નયાભાસ છે. આગળ એમ કહે કે એક નયની સામે બીજા ધર્મનું અપેક્ષિત જ્ઞાન હોય તો તે નહીં સાચો, સાપેક્ષા નયા નિરપેક્ષ ને મિથ્યા એ આગમ કરી આત્માર્થ એક સાચો નહીં. આત્માર્થ સિવાયનું બાકીના સાપેક્ષ નહીં હોય તો આગમનું જ્ઞાન ખોટું. કેમ કે અધ્યાત્મ તો આગમથી પર છે ને. કોઈ વિદ્વાન એમ કે અમને તો બધા જ્ઞાન સાપેક્ષ જ છે. અમે નયો નયનો એવો વિષય શીખ્યા છીએ. નય છોકરો હોય તો પછી નયના ગ્રંથો ઘણા આવે છે કે બધા નવાનું સાપેક્ષ જ્ઞાન કરતા છે કે અમે એકાંત નથી કરતા. તો કે આત્માર્થ નહીં છે અંદર એ પછી એ નામનો નય ન હોય અંદર આત્માર્થ નામનો નહીં ન હોય એમાં નિશ્ચયની અમે વ્યવહાર નહીં હોય. તો કે બધા એમાં આત્માર્થ આવવો જોઈએ. નહીં તો તારા બધા નહીં ખોટા, જેટલા સાપેક્ષ જેટલા જાય ને એ બધા એક
સાથે
આત્માર્થી નહીં હોય નહીં સમ્યક જ્ઞાન. કેટલી દર વાગે મોટો વિષય થાય છે. સ્થાપના નિક્ષેપ તો નહીં નો વિષય છે. નિક્ષેપ વ્યાખ્યા છે નયના વિશે. નિક્ષેપ કે છે તો એ નિક્ષેપ નયનો છે કે નયા ભાષનો છે એનો અધિકાર કોનો? કે જેને પાસે નય જ્ઞાન હોય એનો. તો નય જ્ઞાન એને આપણે પૂછતા નથી ક્યાં થાય કે ન થાય, કરે કે ન કરાય. વિશે તો ઘણી તેવી છે, એના માલિક તેવી છે. આપણે તો ધરાવ ઘણી થવાની વાત છે. નયના જે ધણી છે એવા સમ્યક જ્ઞાન આપણે પૂછીએ ને. શાસ્ત્રમાંથી નક્કી કરીએ કે આ ન કરવું જોઈએ, ના કરવું જોઈએ. આ બધી ગડબડ થાય છે. શું કહે છે કે પ્રસંગપણાનું લક્ષ જોવાથી અને તીવ્ર વૃક્ષ હોવાથી 28મું વર્ષ છે ને, 29મા વર્ષે નિવૃત્તિ લીધી છે. પ્રસંગ પરિણામગત પ્રવૃત્તિ થાય છે. પ્રવૃત્તિના કાળમાં પણ પરિણામ પ્રસંગ પરિણામગત જ રહે છે. કેમ કે તેમાં સારભૂત પણ કાંઈ લાગતો નથી. વેઠ ઉતારતા હોય એવી રીતે પ્રવૃત્તિ થાય છે, કાંઈ સાર લાગતો નથી. પણ જે ધર્મ વ્યવહારના પ્રસંગમાં આવું થાય પણ જે ધર્મ ઘડવાના પ્રસંગમાં આવું થાય ત્યાં તે પ્રવૃત્તિ પ્રમાણે વર્તવું ઘટે નહીં. સંસારિક પ્રવૃત્તિમાં ભલે વેઠ કાઢીએ, ધર્મની પ્રવૃત્તિમાં તો પોતાને લાભ નુકસાનનું કારણ છે, બીજા જીવને પણ નુકસાન નિમિત્ત છે, ત્યાં તો બરાબર સાવધાનીથી પ્રવૃત્તિ ઘટે. તેમ બીજો આશય વિચારી પ્રવૃત્તિ કરવામાં આવે તો તેટલું સમર્થ પણ હાલ નથી, તેથી તેવા પ્રસંગમાં ઘણું કરીને મારું આવવું ઓછું થાય છે. બીજો આશય વિચારીને બીજાનું ભલું કરવું, બીજાને ઉપદેશ દેવો, તો મારું કામ નથી, મારું સમર્થપણો હાલ નથી, ધર્મ પ્રવર્તવાનું પ્રવર્તાવવાનું મારું સમર્થપણ હાલ નથી, તેથી તેવા પ્રસંગમાં ઘણું કરીને મારું આવવું ઓછું થાય છે. અને તો વાંચન કરનાર હોય એને જો વાંચન કરવા ન બેસાડે તો એને ખોટું લાગી જાય. અમે ત્યાં ગયા હતા પણ અમને તો વાંચન કરવા બેસવા દીધા. જ્ઞાને કહે છે કે અમારું સામર્થ્ય નથી, અમારે અહીં પ્રસંગમાં આવવું નથી, ઉપદેશ આપવાના પ્રસંગમાં અમારે લાઈન છે. તેથી તેવા પ્રસંગમાં ઘણું કરીને આવવું ઓછું થાય છે અને એ ક્રમ ફેરવવાનું ચિત્તમાં હાલ બેસતો નથી, અને એ ક્રમ ફેરવવો નથી હમણાં ચિત્તમાં વાત બેસતી નથી. છતાં એ તરફ આવવાના પ્રસંગમાં તેમ કરવાનો કાંઈ પણ વિચાર મેં કર્યો હતો, તથાપિ તે ક્રમ ફેરવતા બીજા વિષમ કારણોનો આગળ પર સંભવ થશે એમ પ્રત્યક્ષ દેખાવાથી ક્રમ ફેરવા સંબંધની વૃત્તિ ઉપશમ કરવી યોગ્ય લાગવાથી તેમ કર્યું છે, ઉપશમ કરવી યોગ્ય લાગવાથી તેમ કર્યું છે. એટલે એ ક્રમ તોડીને એમ થયું કે એક વાર આવીએ તમારી વચમાં, મને એમ લાગ્યું કે બીજા ઘણા વિષમ કારણો આમાં ઉભા થઈ જશે, એટલે વળી એ ક્રમ ફેરવાનું મુલતવી રાખ્યું છે એમ યોગ્ય લાગ્યું છે. આ આશય સિવાય ચિત્તમાં બીજા આશય પણ તે તરફ હાલ નહીં આવવાના સંબંધમાં છે. આ સિવાય પણ બીજા કેટલાક વિચારો છે પણ તે લોક વ્યવહારનું કારણથી આવવા વિશેનું વિચાર વિસર્જન કર્યો નથી. અમારું અપમાન થશે કે પરાણું થશે લૌકિક કારણ કાંઈ અમે વિચાર્યું નથી. જે કાંઈ કારણ છે એ કાં તો અમારી દશાનું પરમાર્થિક કારણ છે અને કાં તો બીજા કોઈ જીવોના પણ પરમાર્થિક કારણને વિચારીને આવવાનો વિચાર હતો એ પણ અમે મુલતવી રાખ્યો છે. ચિત્ત ઉપર દબાણ કરીને આ સ્થિતિ લખી છે. આટલું પણ લખી શકવાની અમારી ચિત્તની સ્થિતિ નથી. ચિત્ત ઉપર દબાણ કરીને બળાત્કાર કરીને આટલું લખ્યું છે તે ઉપર વિચાર કરીને જો કાંઈ અગત્ય જેવું લાગે, તમને કાંઈ એમાંનો કોઈ ભાગ અગત્યનો લાગે તો તે વખતે રતનજીભાઈને ખુલાસો કરશો કે આવો પત્ર આવ્યો હતો, આવી વાત લખી છે, મારા આવવા નહીં આવવા વિશે જો કઈ વાત નહીં ઉચ્ચારવાનું બને તો તેમ કરવા વિનંતી છે. પણ એ ચર્ચામાં મારા આવવા નહીં આવવાની ચર્ચા બને ત્યાં સુધી તમે ન કરો એમ ઈચ્છું છું.